એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા નામ પર ચર્ચા કરવાના છીએ જે મતલબ કે મોટાભાગે ઇતિહાસમાં એક સહાયક કલાકાર તરીકે જોવા મળે છે, ફ્રેડરિક એંગેલ્સ.
હા, જ્યારે પણ એમનું નામ આવે એટલે તરત જ મગજમાં બીજું નામ આવે, કાર્લ માર્ક્સ.
બરાબર. જાણે એમની આખી ઓળખ માર્ક્સના મિત્ર, એમના આર્થિક મદદગાર અને સહયોગી હોવા પર જ ટકેલી હોય.
અને જો આ ધારણા સાવ ખોટી પણ નથી, એમણે ખરેખર માર્ક્સને આજીવન મદદ કરી. પણ આજે આપણે જે સ્ત્રોતો પર, ખાસ કરીને વિદ્વાન ટેરિલ કાર્વરના સંશોધન પર વાત કરવાના છીએ, તે આપણને આ ધારણા પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
શું એંગેલ્સ માત્ર એક પડછાયો હતા,
કે પછી તેઓ પોતે જ એક એવા આર્કિટેક્ટ હતા જેમણે એ ઇમારતનો નકશો બનાવ્યો જેને દુનિયા માર્ક્સવાદ તરીકે ઓળખે છે? આ સવાલ જ મને લાગે છે કે આજની ચર્ચાનો પાયો છે.
તો ચાલો આ વૈચારિક ખોજ શરૂ કરીએ. આપણા આજના માર્ગદર્શક છે લેખક ટેરિલ કાર્વર. એમના વિશે કંઈક જણાવો, કોણ છે તેઓ અને શા માટે તેમનો અવાજ આ વિષય પર આટલો મહત્વનો ગણાય છે?
ટેરિલ કાર્વર બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં પોલિટિકલ થિયરીના પ્રોફેસર છે. એમણે આખું શૈક્ષણિક જીવન માર્ક્સ અને એંગલ્સના અભ્યાસ પાછળ જ વિતાવ્યું છે. પણ એમની ખાસિયત એ નથી કે તેઓ માત્ર ઇતિહાસકાર છે.
તો પછી
કાર્વર એક વૈચારિક પુરાતત્વવિદ છે, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ આર્કિયોલોજિસ્ટ.
વાહ, આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. એટલે કે તેઓ માત્ર જૂની વાર્તા નથી કહેતા, પણ જમીન ખોદીને, ધૂળ સાફ કરીને મૂળ વસ્તુને બહાર લાવે છે.
બિલકુલ. તેઓ મૂળ જર્મન લખાણો, અધૂરા પત્રો, ખાનગી નોંધો આ બધાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. એમનો ઉદ્દેશ્ય એ છે કે વર્ષોથી જે માર્ક્સ અને એંગલ્સની એક સંયુક્ત છબી બની ગઈ છે તેને તોડીને બંનેને અલગ અલગ વ્યક્તિ તરીકે સમજવા.
અને એમનો મુખ્ય સવાલ શું છે?
એમનો મૂળભૂત સવાલ એ છે કે શું એંગલ્સ માત્ર માર્ક્સના ઓર્કેસ્ટ્રામાં બીજું વાયોલિન વગાડતા હતા, કે પછી તેઓ પોતે એક સંગીતકાર હતા જેમણે એક નવી ધૂન બનાવી હતી?
તો આ પુસ્તકોનો મુખ્ય તર્ક શું છે? એ કયો મોટો દાવો કરે છે જે આપણી સમજને પડકારે છે?
કાર્વરનો જે કેન્દ્રીય વિચાર છે એ સાંભળીને થોડો આંચકો લાગી શકે છે.
અચ્છા.
તે કહે છે કે જેને દુનિયા માર્ક્સવાદ તરીકે ઓળખે છે, એટલે કે એક વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને સર્વગ્રાહી વિચારધારા, તે માળખું મોટાભાગે એંગલ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
એક મિનિટ, એટલે કે આપણે જેને માર્ક્સના વિચારો માનીએ છીએ તે ખરેખર એંગલ્સ દ્વારા પેકેજ કરાયેલું વર્ઝન છે?
મોટાભાગે હા. માર્ક્સનું મૂળ કામ વધુ જટિલ, વિખરાયેલું અને સતત વિવેચના કરતું હતું. એક સિસ્ટમ નહોતી, પણ સિસ્ટમ પરનો હુમલો હતો.
તો એંગલ્સે શું કર્યું?
માર્ક્સના મૃત્યુ પછી એંગલ્સે એમના વેરવિખેર વિચારોને વ્યવસ્થિત કર્યા, સરળ બનાવ્યા અને એક સુલભ વાદ એટલે કે એઝમમાં ફેરવ્યા.
અને પુસ્તક એંગલ્સના પોતાના જીવન વિશે શું કહે છે?
પુસ્તક એમના જીવનના ઊંડા વિરોધાભાસને પણ ઉજાગર કરે છે.
એ કયો વિરોધાભાસ?
એ જ કે તેઓ એક ઉદ્યોગપતિના દીકરા હતા. મેન્ચેસ્ટરમાં કપાસની મિલ ચલાવતા હતા, એટલે કે તેઓ દિવસે એ જ મૂડીવાદી સિસ્ટમનો ભાગ હતા જેનું તેઓ રાત્રે વિશ્લેષણ અને વિરોધ કરતા હતા.
આ ખરેખર રસપ્રદ છે. ચાલો આ મુદ્દાને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. માર્ક્સ સાથે મુલાકાત પહેલાં એંગલ્સનું પોતાનું શું યોગદાન હતું? એમની શરૂઆત ક્યાંથી થઈ?
એમની શરૂઆત જ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. એક શ્રીમંત કાપડ ઉદ્યોગપતિના દીકરા હતા, એટલે એમને બિઝનેસ શીખવા માટે ઇંગ્લેન્ડના મેન્ચેસ્ટર શહેરમાં મોકલવામાં આવ્યા.
અને એ સમયે મેન્ચેસ્ટર એટલે ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર.
બરાબર. એક તરફ નવી સંપત્તિ અને બીજી તરફ ભયંકર ગરીબી. અને ત્યાં એમણે જે જોયું
તેણે તેમને બદલી નાખ્યા.
બિલકુલ. એમણે ગંદી ગલીઓ, બાળમજૂરી, કામદારોનું શોષણ, આ બધું નજરો નજર જોયું. અને આ અનુભવ એટલો તીવ્ર હતો કે એમણે માત્ર 24 વર્ષની ઉંમરે એક પુસ્તક લખ્યું, The Condition of the Working Class in England.
માત્ર 24 વર્ષની ઉંમરે. કાર્વરના મતે આ પુસ્તકનું શું મહત્વ છે?
કાર્વર દલીલ કરે છે કે આ માત્ર એક ભાવુક રિપોર્ટ નહોતો, એ આધુનિક સમાજશાસ્ત્રનો પાયાનો ગ્રંથ હતો. એમણે આંકડા, સરકારી રિપોર્ટ અને પોતાના પ્રત્યક્ષ અનુભવોનો ઉપયોગ કરીને એક વ્યવસ્થિત અભ્યાસ રજૂ કર્યો.
અને આ પુસ્તકે માર્ક્સને કેવી રીતે મદદ કરી?
સૌથી મહત્વની વાત એ છે કે આ પુસ્તકે પાછળથી માર્ક્સને એમના સિદ્ધાંતો માટે વાસ્તવિક પુરાવા અને નૈતિક બળ પૂરું પાડ્યું. માર્ક્સ પુસ્તકાલયમાં બેસીને જે અમૂર્ત સિદ્ધાંતો ઘડી રહ્યા હતા એને એંગલ્સે જમીની હકીકતનો નક્કર આધાર આપ્યો.
એટલે કે એમણે માર્ક્સને માત્ર પૈસાથી જ નહીં પણ નક્કર પુરાવાઓથી પણ મદદ કરી. આ તો થઈ શરૂઆતની વાત, પણ પછી એમણે જે વૈજ્ઞાનિક સમાજવાદનો વિચાર આપ્યો તો એ તો આખી રમત બદલી નાખનારો હતો, ખરું ને?
બિલકુલ. એંગલ્સે માર્ક્સ અને પોતાના વિચારોને તે સમયના બીજા સમાજવાદીઓથી અલગ પાડ્યા.
કઈ રીતે?
તે સમયના અન્ય સમાજવાદીઓ, જેમને તેઓ કાલ્પનિક એટલે કે યુટોપિયન કહેતા હતા, તે નૈતિકતા અને સારી ભાવનાઓના આધારે સમાજ બદલવાની વાત કરતા હતા. એંગલ્સે દલીલ કરી કે અમારો સમાજવાદ કોઈની દયા પર નહીં પણ ઇતિહાસના ઉદ્દેશ્યપૂર્ણ વૈજ્ઞાનિક નિયમો પર આધારિત છે.
આ તો બહુ મોટો દાવો છે. જાણે કે તેઓ કહી રહ્યા હોય કે અમે ભવિષ્ય ભાખી નથી રહ્યા, વિજ્ઞાન રજૂ કરી રહ્યા છીએ. આ વિચારને એમણે ક્યાં વ્યવસ્થિત રીતે રજૂ કર્યો?
આ વિચારને વ્યવસ્થિત રૂપ આપવા માટે એમણે એન્ટી ડ્યુહરિંગ નામનું એક ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક લખ્યું, અને આ પુસ્તકમાં જ એમણે સૌ પ્રથમવાર ડાયલેક્ટિકલ મટીરિયલિઝમનો સિદ્ધાંત રજૂ કર્યો.
એક મિનિટ, આ ડાયલેક્ટિકલ મટીરિયલિઝમ શબ્દ બહુ ભારે લાગે છે. શું આપણે તેને સરળ ભાષામાં સમજી શકીએ?
ચોક્કસ. ટૂંકમાં આ સિદ્ધાંત કહે છે કે ઇતિહાસ અને પ્રકૃતિમાં પરિવર્તન હંમેશા બે વિરોધી શક્તિઓના સંઘર્ષથી આવે છે. એક વિચાર એટલે કે થીસિસ પેદા થાય છે, તેની સામે બીજો વિરોધી વિચાર એન્ટીથીસિસ આવે છે, અને બંનેના સંઘર્ષમાંથી એક નવો અને વધુ વિકસિત વિચાર સિન્થેસિસ જન્મે છે.
અચ્છા, વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?
કાર્વર અહીં જ એક સૂક્ષ્મ પણ અત્યંત મહત્વપૂર્ણ તફાવત દર્શાવે છે. માર્ક્સ માટે આ પદ્ધતિ મુખ્યત્વે માનવ સમાજ અને ઇતિહાસની વિવેચના એટલે કે ક્રિટિક કરવાનું એક સાધન હતી.
અને એંગલ્સ માટે?
જ્યારે એંગલ્સે તેને ભૌતિક વિજ્ઞાન અને પ્રકૃતિ પર પણ લાગુ કરીને એક સાર્વત્રિક નિયમ, એક થિયરી ઓફ એવરીથિંગ બનાવવાનો પ્રયાસ કર્યો, અને આનાથી માર્ક્સવાદ એક વિવેચનાત્મક પદ્ધતિમાંથી એક સંપૂર્ણ વિશ્વ દ્રષ્ટિ એટલે કે વર્લ્ડ વ્યૂ બની ગયો.
સમજી શકાય છે. અને લાગે છે કે એમનું સૌથી મોટું અને કદાચ સૌથી વિવાદાસ્પદ કામ તો 1883માં માર્ક્સના મૃત્યુ પછી શરૂ થયું.
તમે એકદમ સાચા છો. માર્ક્સના અવસાન પછી એંગલ્સ એમના બૌદ્ધિક વારસાના એકમાત્ર અધિકારી બન્યા. એમનું સૌથી મોટું કામ હતું માર્ક્સના અધૂરા પુસ્તક દાસ કેપિટલના બીજા અને ત્રીજા ભાગનું સંપાદન કરીને તેને પ્રકાશિત કરવું.
અને આ કામ માત્ર પ્રૂફ રીડિંગ જેવું તો નહોતું જ ખરું ને?
જરાય નહીં. આ એક ભગીરથ કાર્ય હતું. માર્ક્સની નોંધો અત્યંત અસ્તવ્યસ્ત હતી. એમના અક્ષરો એટલા ખરાબ હતા કે માત્ર એંગલ્સ જ એમને ઉકેલી શકતા હતા.
અહો.
હજારો પાનાઓ, અધૂરા વાક્યો, અનેક ભાષાઓમાં લખેલી નોંધો. એંગલ્સે આ બધી સામગ્રીમાંથી એક સુસંગત અને વાંચી શકાય તેવું પુસ્તક તૈયાર કર્યું. એમણે ખાલી જગ્યાઓ પૂરી, પ્રકરણો ગોઠવ્યા અને કેટલીક જગ્યાએ પોતાની સમજણ મુજબ અર્થઘટન પણ કર્યું.
એટલે કે આજે આપણે જે કેપિટલના બીજા અને ત્રીજા ભાગને માર્ક્સના નામે વાંચીએ છીએ તેના પર એંગલ્સની પણ મજબૂત છાપ છે. શું એવું કહી શકાય કે એંગલ્સ વગર આ પુસ્તકો ક્યારે બહાર જ ના આવ્યા હોત?
કાર્વરના મતે બિલકુલ. તેમણે માત્ર પુસ્તકો જ નહીં બચાવ્યા પણ માર્ક્સની છબીને પણ ઘડી. એમના જીવનના અંતિમ 12 વર્ષોમાં તેઓ યુરોપની ઉભરતી સમાજવાદી પાર્ટીઓ માટે જીવંત માર્ગદર્શક બની ગયા.
એટલે એક રીતે માર્ક્સવાદના ગુરુ બની ગયા?
હા. કોઈને પણ મૂંઝવણ થાય તો તેઓ એંગલ્સને પૂછતા, માર્ક્સે ખરેખર શું કહ્યું હતું? અને એંગલ્સનો જવાબ જ અંતિમ ગણાતો. આમ તેઓ માર્ક્સવાદના ઓરેકલ બની ગયા.
તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ લઈ શકીએ?
મને લાગે છે કે 3 મુખ્ય મુદ્દાઓ છે. પહેલો અને સૌથી મહત્વનો, માર્ક્સ અને એંગલ્સને એક જ નામ તરીકે જોવાનું બંધ કરવું. એંગલ્સ માત્ર સહાયક નહોતા પણ એક મૌલિક વિચારક હતા.
અને બીજો મુદ્દો?
તે વાદના નિર્માણ વિશે છે, ખરું?
હા. બીજો મુદ્દો એ છે કે માર્ક્સવાદ નામની જે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને સુલભ વિચારધારાએ 20મી સદી પર રાજ કર્યું તેના મુખ્ય શિલ્પકાર એંગલ્સ હતા. રાજકીય ચળવળને એક સરળ અને સ્પષ્ટ સિદ્ધાંતની જરૂર હતી, અને એંગલ્સે માર્ક્સની જટિલ વિવેચનાને તે સ્વરૂપ આપ્યું.
પણ શું એવું ન કહી શકાય કે એંગલ્સે જે કર્યું તે જરૂરી હતું? માર્ક્સના જટિલ વિચારો સામાન્ય કાર્યકર્તાઓ સુધી કેવી રીતે પહોંચત જો તેને સરળ ન બનાવાયા હોત?
આ એકદમ સાચો સવાલ છે. એ જરૂરી હતું, પણ એની એક કિંમત પણ હતી. સરળતા લાવવાની પ્રક્રિયામાં કેટલીક સૂક્ષ્મતા અને વિવેચનાત્મક ધાર કદાચ ગુમાવાઈ ગઈ.
અને ત્રીજો સંદેશ વ્યવહારિક અનુભવના મહત્વ વિશે છે. એંગલ્સનો મૂડીવાદી વ્યવસ્થાનો અંદરનો અનુભવ એમના સિદ્ધાંતો માટે અત્યંત મહત્વપૂર્ણ હતો. એ માર્ક્સના પુસ્તકીય જ્ઞાનને વાસ્તવિકતાનો સ્પર્શ આપતો હતો.
કાર્વર એંગલ્સના કેટલાક ચોક્કસ વિચારો પર પણ પ્રકાશ પાડે છે, જે એમની સ્વતંત્ર વિચારસરણી દર્શાવે છે. ચાલો તેમાંથી કેટલાક પણ નજર કરીએ.
હા, જેમ કે એમનો એક ખૂબ જ પ્રખ્યાત વિચાર છે, રાજ્યને નાબૂદ નથી કરાતું, તે ધીમે ધીમે સુકાઈ જાય છે, એટલે કે વિધસ અવે.
આ બહુ રસપ્રદ છે.
હા, આ વાક્ય એમની વ્યવહારુ રાજકીય સમજ દર્શાવે છે. તેઓ માત્ર ક્રાંતિની હિંસક ક્ષણની વાત નથી કરતા, પણ તેના પછીની લાંબી ઐતિહાસિક પ્રક્રિયા વિશે વિચારે છે.
અને બીજો એક દાર્શનિક વિચાર, સ્વતંત્રતા એ આવશ્યકતાની ઓળખ છે, એટલે કે ફ્રીડમ ઇઝ ધ રેકોગ્નિશન ઓફ નેસેસિટી. આ થોડું જટિલ છે, પણ મને લાગે છે કે તે ખૂબ જ શક્તિશાળી છે.
બિલકુલ, એનો સરળ અર્થ એ જ છે કે સાચી આઝાદી નિયમો તોડવામાં નથી, પણ એને સમજીને પોતાના ફાયદા માટે વાપરવામાં છે. જેમ કે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ બદલી શકતા નથી, પણ એને સમજીને જ વિમાન ઉડાવી શકીએ છીએ.
વાહ, એટલે નિયમને સમજવો એ જ સ્વતંત્રતાની ચાવી છે.
બરાબર. આ વિચાર બતાવે છે કે તેઓ માત્ર રાજકારણ જ નહીં, પણ ગહેન દાર્શનિક પ્રશ્નો સાથે પણ જોડાયેલા હતા.
અને છેલ્લે એમણે કુટુંબ અને લિંગ સંબંધો પર પણ કામ કર્યું, જે તે સમયે બહુ ઓછું થતું હતું.
હા, એમનો વિચાર કે પરિવાર એ સામાજિક વ્યવસ્થાની પેદાશ છે, એ ખૂબ જ ક્રાંતિકારી હતો. તેમણે ભૌતિકવાદી વિશ્લેષણને ઘરની ચાર દિવાલોની અંદર લાવીને લિંગ સંબંધો અને કુટુંબ જેવી સંસ્થાઓ સુધી વિસ્તાર્યો. આ એક એવું ક્ષેત્ર હતું જેમાં માર્ક્સે બહુ કામ કર્યું ન હતું.
તો આ બધી ઐતિહાસિક ચર્ચામાંથી આજના શ્રોતાઓ માટે શું શીખવા જેવું છે?
સૌથી પહેલી અને મોટી શીખ વિવેચનાત્મક વિચારસરણી, એટલે કે ક્રિટિકલ થિંકિંગ વિશે છે. કોઈ પણ વાદ કે વિચારધારાને તેના પ્રચારિત સ્વરૂપમાં સ્વીકારતા પહેલા એના મૂળ સ્ત્રોતો સુધી જવું અને એના દુભાષિયાઓની ભૂમિકાને સમજવી ખૂબ જરૂરી છે.
એટલે કે એ જાણવું જરૂરી છે કે આપણે જે વાંચી રહ્યા છીએ તે કોના અવાજમાં છે.
બરાબર. આ ચર્ચા આપણને શીખવે છે કે જે માર્ક્સવાદની આપણે વાત કરીએ છીએ તે મોટાભાગે એંગલ્સવાદ છે.
અને મને લાગે છે કે આ સેકન્ડ ઇન કમાન્ડની શક્તિ પણ દર્શાવે છે. દરેક મોટી ચળવળમાં એક એવો વ્યક્તિ હોય છે જે મુખ્ય નેતાના વિચારોને વ્યવસ્થિત કરે છે અને લોકો સુધી પહોંચાડે છે. એ ભૂમિકા ઓછી આંકવામાં આવે છે, પણ એના વગર ક્રાંતિ શક્ય નથી.
એકદમ સાચું. અને છેલ્લે આ વાર્તા એ પણ શીખવે છે કે વિચારોનું માર્કેટિંગ કેવી રીતે થાય છે. એંગલ્સે જટિલ વિચારોને વૈજ્ઞાનિક સમાજવાદ જેવું આકર્ષક નામ આપીને એક સફળ બ્રાન્ડ બનાવી.
આ શીખવે છે કે કોઈપણ વિચારની સફળતા તેના મૂળભૂત સત્ય કરતાં તેના પેકેજિંગ પર વધુ નિર્ભર હોઈ શકે છે.
ચોક્કસ.
આખી ચર્ચાને અંતે મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે જે વિચારધારાએ આખી દુનિયાને પ્રભાવિત કરી તેનું સ્વરૂપ નક્કી કરનાર વ્યક્તિ મોટાભાગે પડદા પાછળ રહી ગયો. એવું લાગે છે કે જાણે કોઈ પ્રખ્યાત ગીતના સહલેખકે ગીતની હુકલાઈન લખી હોય, પણ બધો શ્રેય હંમેશા મુખ્ય ગાયકને જ મળે.
અને મારા માટે અંતિમ શીખ એ છે કે આ વાર્તા બૌદ્ધિક ઇતિહાસને સમજવાની આપણી દૃષ્ટિને પડકારે છે. તે દર્શાવે છે કે વારસો કેવી રીતે ગણાય છે. એંગલ્સે માર્ક્સના વારસાને જીવંત રાખ્યો, પણ તે પ્રક્રિયામાં તેમણે તેને બદલી નાખ્યો. આ એક જટિલ વારસો છે જેણે એક મિત્રના કામને અમર બનાવ્યું, પણ કદાચ તેના મૂળ આત્માને કાયમ માટે બદલી નાખ્યો.
અને એ આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે પણ આપણે કોઈ મહાન વિચારકને વાંચીએ છીએ ત્યારે આપણે ખરેખર કોને વાંચી રહ્યા છીએ, તે વિચારકને કે પછી તેના સૌથી વફાદાર દુભાષિયાને? ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.